એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત ગુજરાતી પ્રવાસ સાહિત્ય સંપદાની શ્રેણીમાં હું કૌરેશ વચ્છરાજાની રજૂ કરું છું રઘુવીર ચૌધરી દ્વારા ઈસવીસન 1984માં લિખિત સંગ્રહ બારીમાંથી બ્રિટનમાંથી લંડનના કેટલાક કલાતીર્થ. તો આવો આપણે લંડનની ધ નેશનલ ગેલેરીનો પ્રવાસ માણીએ. ધ નેશનલ ગેલેરી લંડનના પ્રવાસીઓ માટે એક તીર્થભૂમિ છે. રાજમહેલની પાસે ટ્રાફલગર સ્ક્વેર નામની જગ્યાએ આ ચિત્ર સંગ્રહ આવેલો છે. ભૂમધ્ય સાગરમાં આવેલી ટ્રાફલગર નામની જગ્યાએ બ્રિટિશ સેનાપતિ નેલ્સને નેપોલિયનના નૌકા કાફલાને હરાવેલો અને પછી એ પોતે વીરગતિ પામેલો. અહીં લંડનમાં યોગ્ય જગ્યાએ ટ્રાફલગર સ્ક્વેરમાં કીર્તિસ્તંભની ઊંચાઈએ નેલ્સનની પ્રતિમા મૂકેલી છે અને એની ફરતે નીચે હાથીથી પણ મોટા સિંહ રચેલા છે. આ કીર્તિસ્તંભ અને ગેલેરીની વચ્ચેના વિસ્તારમાં ફુવારા છે અને વરસાદમાં પલળવા ટેવાયેલા હજારો કબૂતર છે. તમારા હાથમાં ખાવાની વસ્તુ હોય અને એ તમે કબૂતર માટે ખુલ્લી રાખો તો એ ઉડી આવે, હાથ પર બેસે, ખભે બેસે, માથે પણ બેસે, તમને વૃક્ષનું ગૌરવ આપે અને સંખ્યામાં ઘણા હોય તો પણ કબૂતર લડ્યા વિના ખાય. આ સ્થળે બે વાર જવાનું બન્યું, શ્રી હીરાલાલ શાહ સાથે બસમાં અને શ્રી વિનોદ કપાસી સાથે કારમાં. કબૂતર સાથે ભળી જઈને ફોટા પડાવવાનો અહીં ભારે મહિમા છે. અહીં થોડી વાર રોકાઈએ એટલે નેશનલ ગેલેરીના ચિત્રો માણવાની યોગ્યતા જાગે. ઈસવીસન 1824માં લંડનમાં ધ નેશનલ ગેલેરીની સ્થાપના થઈ હતી. યુરોપના કલારસિક દેશોએ આ પહેલાં એમને ત્યાં આવા ચિત્ર સંગ્રહો શરૂ કરી દીધા હતા. ધ વિયેના ગેલેરી પેરિસ કરતાં પણ 12 વર્ષ અગાઉ ઈસવીસન 1781માં સ્થપાઈ હતી. લંડનનું આ મકાન ઈસવીસન 1838માં ખુલ્લું મુકાયું હતું. આ ગેલેરીના ઘણા ચિત્રો વિશ્વવિખ્યાત છે. બધા જ ચિત્રોની સંપૂર્ણ સૂચિ અને વિવરણ સુલભ છે. ઇટાલી, નેધરલેન્ડ, જર્મની, ડેનમાર્ક, ફ્રાન્સ, સ્પેન અને બ્રિટનની વિવિધ ચિત્ર શૈલીઓના પ્રવર્તકો અને એમનાથી પ્રભાવિત ચિત્રકારોના મૂળ ચિત્રો જોવાનો આ પ્રથમ અનુભવ હતો. 18મી સદી સુધીના ચિત્રોમાં કલ્પનાનું તત્વ, સ્વપ્નિલ રચનાનું તત્વ નહોતું એમ નથી, તેમ છતાં મનુષ્ય અને પ્રકૃતિના યથાતથ લક્ષણો ઝીણવટથી આલેખવા પર જે ભાર હતો એને કારણે મને થયું કે છેલ્લા 700 વર્ષના યુરોપમાં હું એક સાથે હરીફરી રહ્યો છું. આ ચિત્રોમાં જે મનુષ્ય છે એનો સંબંધ જેટલો ધર્મ સાથે એટલો જ પ્રકૃતિ સાથે છે. અહીં જળ અને સ્થળનું અજબ સંતુલન છે. અન્ય જીવો પ્રકૃતિના ભાગ બનીને જ અહીં મનુષ્યની પડખે છે. દાનની સૃષ્ટિના પ્રતીકો છે તો લીલા પર્વતો પણ છે. એક બાજુ મનુષ્યો લૌકિક માયા મમતા અને ભૂલો સાથે છે તો બીજી બાજુ અડધી જગા રોકીને ઉભેલા ઈશુ છે. અરે, કુંવારી માતા અને શિશુના ચિત્રો જ કેટલા બધા છે. યુદ્ધના ચિત્રોમાં ઠેર ઠેર ઇતિહાસની જાણીતી ઘટનાઓ પણ અંકિત થયેલી છે. એમાં અનુભવાતી નાટ્યાત્મક એટલે કે જીવંત ક્ષણ અને વર્ણન કથનની ચિત્રકલાગત શક્યતા સહૃદયોને ધન્ય કરે. ટર્નર ઈસવીસન 1775થી 1851ના ચિત્રો જોઈને મનુભાઈ રાજી થઈ ગયા. એમને અગાઉથી ખબર પણ હતી કે ટર્નર પ્રકૃતિનો, પ્રકૃતિ કેન્દ્રિત સૃષ્ટિનો મહાન સર્જક હતો. ખૂબીની વાત એ છે કે જે ટર્નરનો સમય છે એ જ વુડ્સવર્થનો સમય છે. એકે રંગ અને રેખામાં સૃષ્ટિને ઝીલી છે, બીજાએ શબ્દમાં. બંને પ્રકૃતિની સન્નિકટ છે, બલ્કે કહેવું તો એમ જોઈએ કે બંને પ્રકૃતિમાં છે અને બંનેની અંતસ્થ પ્રકૃતિ અહીં વ્યક્ત થઈ છે. ક્યારેક કોઈ ખાસ વ્યક્તિના નિવાસનું એના પરિવેશ સાથે અંકન થયું છે ત્યારે સૂર્ય, ચંદ્ર આદિ દ્વારા સૂચવાતો સમય પણ રંગોમાં ઝીલાયો છે. મેં કહ્યું કે આધુનિક ચિત્રકળાના કેટલાક લક્ષણો ધરાવતા ચિત્રો પણ ટર્નરે કર્યા છે ત્યારે મનુભાઈએ એટલું કહ્યું, હા, ધૂંધળાપણું એના પછી આવ્યું. એમને આધુનિક ચિત્રકળામાં રસ નથી. બીજે દિવસે અમે ધ ટેટ ગેલેરી જોવા ગયા ત્યારે ત્યાં ટર્નર અને પ્રકૃતિના બીજા ઉપાસકોની કૃતિઓ જોઈને એ રાજી થયા, તેમ સંતુષ્ટ પણ થયા. વિનોદભાઈએ દસેક દિવસ પહેલાં જે પગના હાડકામાંથી સળિયો કઢાવી નાખ્યો હતો તેથી એમણે સાચવવાનું પણ હતું. એ બંને થાક્યા. પછી હું ફરતો રહ્યો અને ક્યુબિઝમ તેમજ આધુનિક ચિત્ર શૈલીઓના ચિત્રો જોવા 2 પાઉન્ડની ટિકિટ લઈ દાખલ થઈ ગયો. બહાર બંને જણ રાહ જુએ અને હું ચિત્રો જોવામાં ઝડપ કરું ને જીવ બળે. જેમ ચલચિત્રોની કળામાં દૂર નજીક અને અડોઅડથી છબીઓ લેવાની જરૂર હોય છે, તેમ આધુનિક વિભાગના કેટલાક ચિત્રોને જુદા જુદા અંતર અને દ્રષ્ટિકોણથી જોવાની ઈચ્છા રોકીને હું માત્ર 40 મિનિટમાં જ બહાર નીકળી ગયો. ધાવતા બાળકને કોઈ વિખૂટું ન પાડે, પણ એ જાતે જ માતાની છાતી પરથી સરકી પડે અને એણે પગ પર ઊભા રહેવું પડે તેમ હું બહાર નીકળીને ફૂટપાથ પર આવી ગયો. કાર પાર્ક કરી હતી ત્યાં વિનોદભાઈ વિલંબ બદલ બીજો સિક્કો નાખીને પાછા આવી ગયા હતા. હું હાઈસ્કૂલમાં ભણતો હતો ત્યારે ચિત્રકળાની બીજી પરીક્ષા ડ્રોઈંગ ઇન્ટરમીડિયેટ પાસ કરેલી અને જિલ્લા કક્ષાએ મારા ચિત્રોને પુરસ્કાર પણ મળેલો. એકવાર ઉમાશંકરભાઈને ત્યાં કાકા સાહેબ હતા ને હું નાના સંજયને લઈને ગયેલો ત્યારે શું સૂઝ્યું કે મેં એક લસર કે કાકા સાહેબનું રેખાંકન કરેલું અને બરાબર વધેલી દાઢીને કારણે કાકા સાહેબે સ્વીકારવું પડ્યું હતું કે એ રેખાંકન એમનું જ છે. મિત્રોમાં હું કંઈ વધુ પડતા આત્મવિશ્વાસવાળા માણસ તરીકે વગોવાઉં છું, પણ હું નમ્રતાનો જરાય ભંગ કર્યા વિના કહું કે સંગીત કરતાં ચિત્રકળામાં મારી ગતિ વધારે છે. હમણાં એક દિવસ હાર્મોનિયમ પર હું રાગ ભોપાલીની સ્વરમાલિકા ગાતો હતો ત્યારે પારુએ રસોડામાંથી કહેલું કે એકલું વાજું વગાડો, સાથે ગાશો નહીં. આ રીતે ચિત્ર બનાવતા મને કદી કોઈએ ટોક્યો નથી. બપોરે ઘરમાં બધા ઊંઘતા હોય ત્યારે નાની દીકરી સુરતા કાં તો વાંચે કાં તો ચિત્રો બનાવે. એ અત્યારે 7મા ધોરણમાં છે. એમ થાય છે કે ક્યારેક એની સાથે આ ચિત્ર ગેલેરીઓ જોવા આવવું જોઈએ. એક ઇતિહાસમાં આપણે અંગ્રેજોની સામે છીએ, બાકીનામાં ઠીક ઠીક પાછળ છીએ. ટેટ ગેલેરીમાં મેં ભારતીય ચિત્રકારોના ચિત્રો જોવાની અભિલાષા રાખેલી એ બર ન આવી. સાગરા અને બીજા આધુનિક ચિત્રકારોના ચિત્રો યુરોપના દેશોમાં ખરીદાયા છે એવું સાંભળેલું, તેથી મેં ગેલેરીના અધિકારીને પૂછ્યું. એણે નમ્રતાપૂર્વક કહ્યું કે મેં તો એકેય ભારતીય ચિત્રકારની કૃતિ જોઈ નથી, છતાં તમે કેટેલોગ જોઈ લેજો. જોયું નથી. ભારત આવ્યા પછી મેં ગુલામ મોહમ્મદ શેખને આ અંગે પૂછ્યું. એમણે કહ્યું કે ગોવાના એક ચિત્રકારની કૃતિ ખરીદાયેલી પણ ત્યાં મુકાઈ નથી. સુવિદિત છે કે આધુનિક ભારતીય ચિત્રકારો પશ્ચિમની મહત્વની ચિત્રશૈલીઓથી પ્રભાવિત છે. આગવી ચિત્રશૈલીના અસાધારણ કલાકાર કે પશ્ચિમને પ્રભાવિત કરનાર કોઈ પ્રવર્તક આધુનિક ભારતમાં થયા હોત તો એમના ચિત્રોને અહીં અચૂક સ્થાન મળ્યું હોત. આ શરતને બાજુ પર રાખીએ તો ગુજરાતે 6મા 7મા દાયકામાં જે ચિત્રકારો આપ્યા છે એમના ચિત્રોથી ટેટ ગેલેરીનું ધોરણ નીચું ન જાવત. અહીં ગોઠવાયેલા નાના કદના ઘણા બધા ચિત્રો એકવિધ લાગે. બાહ્ય સૃષ્ટિના યથાતથ આકાર, એનો આભાસ, સ્વપ્ન જગત, વિમાન વિકરણ અને વિરચના, સ્વતંત્ર સ્વાયત્ત રૂપરચના અને અંદરના માણસને રંગ અને રેખામાં બહાર લાવી વૈશ્વિક સંદર્ભોમાં એનું પ્રાગટ્ય, આ બધા અભિગમ સમજવામાં મને અવારનવાર રસ પડ્યો છે. આ 2 ગેલેરીઓ જોતા છેલ્લી 7મી સદીની ચિત્રકળાના વિકાસ સાથે સાહિત્યમાં આવેલા મુખ્ય વણાકો સરખાવી જોવાનું મન થયું. ધર્મ બંનેમાં મુખ્ય વિષય છે. વિજ્ઞાન આવે છે અને પ્રત્યક્ષ અનુભવનું મહત્વ વધે છે. યંત્રવિજ્ઞાનની મનુષ્ય પરની પકડ પછી સ્વરૂપ અને રચના રીતિમાં જે સંકુલતા આવી છે તે ફરી વિશદતા ધારણ કરશે. ટોયનબીએ કહ્યું છે તેમ આ યંત્રયુગ પૂરો થતાં ફરી ધર્મ અને આધ્યાત્મનો તબક્કો આવશે. એમ થશે તો અત્યારે વિવિધ કલાઓમાં દાખલ થયેલી સંકુલતા ખાતરની સંકુલતા કે ક્યારેક પ્રયોગખોરીને લીધે જોવા મળતી દુર્બોધતા દૂર થશે. આ 2 ચિત્રશાળાઓ સાથે સેન્ટ પોલ ચર્ચનું પણ સ્મરણ થાય છે. આવું ભવ્ય દેવાલય મેં જોયું નથી. વળી ત્યાં ગેલેરીઓમાં વિદ્યાર્થીઓ હતા તેમ અહીં પણ વિદ્યાર્થીઓ હતા. નાના બાળકો ભવ્યતા અને સુંદરતાનો અનુભવ એકસાથે કરે એથી રૂડું શું? તાજમહેલના સૌંદર્ય કરતાં સેન્ટ પોલ ચર્ચની ભવ્યતાએ મને વધુ પ્રભાવિત કર્યો છે. મનુભાઈ ગાંધીજીનું વાક્ય બોલ્યા, વિશ્વયુદ્ધ વખતે બોમ્બમારો થતો હતો ત્યારે ગાંધીજીએ કહેલું કે સેન્ટ પોલ ચર્ચ તૂટશે તો એનો મને ભારે આઘાત લાગશે. અંગ્રેજો સામે આઝાદી માટે અહિંસક સત્યાગ્રહ કરનાર ગાંધીજીના મુખમાંથી આવું જ વાક્ય નીકળે, છતાં કેટલાકે એ વખતે ગેરસમજ કરેલી. ગાંધીજી અંગ્રેજ તરફી થઈ ગયા. એમની સર્વધર્મ સહિષ્ણુતાને સમજવાની તૈયારી પણ કોની? બીજા વિશ્વયુદ્ધમાં આ દેવાલયને થોડુંક નુકસાન થયું હતું અને કલાધર્મી મનુષ્યનું એ સદભાગ્ય કે બચી ગયું. છેલ્લી 14 સદીમાં આ મંદિર અનેકવાર બંધાયું છે. અત્યારની રચના સર ક્રિસ્ટોફર ગ્રેનની છે. એ ઈસવીસન 1708માં પૂરી થઈ અને 15 વર્ષ પછી 1723માં ગ્રેનનું અવસાન થયું. આ કેથેડ્રલની ઊંચાઈ 365 ફૂટ છે. 30 માળના મકાન જેટલી લંબાઈ 515 ફૂટ છે અને પહોળાઈ 248 ફૂટ છે. અંદર દાખલ થતાં મોકળાશ, સુરક્ષા અને આનંદનો અનુભવ થાય છે. વૈભવને પણ ભવ્યતામાં ઢાળી શકાય તો ધર્મને એનો બાધ નથી.